أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ અનકબૂત ઉપર ચાલી રહી છે, કે જે કુરાન મજીદનો 29th સૂરા છે અને 69 આયતો છે. 7 સેક્શનમાં આ સૂરાને ડિવાઈડ કરવામાં આવ્યું છે. આ સૂરા આપણે હંમેશા લૈલતુલ કદરના પડીએ છીએ. આપણે તે મુબારક રાતના 3 સૂરાઓ પડીએ છીએ, સૂરા અનકબૂત, સુરતુર રૂમ અને સુરતુ દુખાન. સુરતુલ દુખાનની આપણે ચર્ચા કરી ચૂક્યા, હવે આપણે સુરતુલ અનકબૂતની આયતોને ડિસ્કસ કરીએ છીએ અને ત્યારબાદ ઇન્શાઅલ્લાહ સુરતુલ રૂમ ઉપર આવશું. ગયા લેક્ચરમાં આપણે પહેલાંની અનેક બસ્તીઓનું ઝિકર કર્યા કે જેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ભૂલી ગયા હતા અને તેઓના બાપદાદાઓના ધર્મને ફોલો કરતા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી પૈગંબરોને ત્યાં મોકલવામાં આવ્યા તેઓની હિદાયત માટે. બધાએ ઘણી જ કોશિશો કરી, પણ બધાની કોમો ઘણી જ જિદ્દી અને રૂઢ હતી. પૈગંબરોની મશ્કરી કરી અને એટલે હદ સુધી તેઓને કહેતા કે અમે તમને પથ્થરો મારીને ગામની બહાર કાઢી નાખશું. છેવટે તેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરે છે અને અલ્લાહ અનેક જાતના અઝાબ મોકલે છે અને તેઓ પોતાના ઘરોમાં જ ડટાઈ જાય છે. કારૂન અને ફિરઔન જેવા ઝાલિમો અલ્લાહને ન હરાવી શક્યા. અલ્લાહ સુબહાનહુ વ તઆલાના પાવર સામે કોઈ ટક્કર ન ઝીલી શક્યો. હવે આપણે આગળની આયતો તરફ વળીએ. આયા નંબર 41માં અલ્લાહ કહે છે, بسم الله الرحمن الرحيم. مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لو كانوا يعلمون.
તે લોકો કે જેમણે અલ્લાહના સિવાય બીજાઓને પોતાના મદદગાર બનાવી દીધા છે, તેમનો દાખલો તે સ્પાઈડર, તે કરોડિયા જેવો છે કે જેણે એક ઘર બનાવ્યું છે. અને બેશક નબળામાં નબળું ઘર કરોડિયાનું જ હોય છે, અગર જો તેઓ સમજી શકે તો. પેરેબલ્સ, કે જેને આપણે ગુજરાતીમાં દાખલાઓ કહીએ છીએ, ઉખાણા, મિસાલ, દાખલાઓ આપવા, ઇલ્મ શીખવા માટે આ એક બેસ્ટ મેથડ છે. પણ આ પેરેબલ્સ એવા હોવા જોઈએ કે જે બધા લોકો સમજી શકે. આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા અનકબૂતને એડ્રેસ કરે છે, એટલે સ્પાઈડરને. અને આ સૂરાનું નામ પણ અનકબૂત પાડવામાં આવ્યું છે. એક સાયન્ટિસ્ટ પ્લેટો લખે છે કે એની કિતાબમાં કે માખી છે તે સૌથી વધુ ગ્રીડી છે, વધુ લાલચું છે, અને તેના રિસ્ક માટે તે અથાણા ઉપર કે કોઈ કાપેલા ફ્રૂટ્સ પડ્યા હોય કે મીઠાઈ ઉપર કે કોઈનું ઓપન વુન્ડ હોય, જખમ હોય, તેના ઉપર જઈને બેસશે. પણ કરોડિયો સ્પાઈડર છે એ એક ખૂણામાં એનું ઘર બનાવશે અને એનામાં પેશન્સ પણ ઘણું જ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આ લાલચુ માખીને કરોડિયાનો શિકાર બનાવ્યો, કે જે શાંતિથી તેના જાળામાં એટલે કે એના વેબમાં વાર જોતો હોય છે, તે માખીને તેના નેટવર્કથી તે પકડી લે છે. અહીં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક સ્પાઈડરનો દાખલો લે છે કે જે લોકો અલ્લાહ સિવાય બીજાઓને પોતાના મદદગાર બનાવે છે, તેઓ જાણે એક સ્પાઈડર, એક કરોડિયા જેવા છે, કે જેઓ પોતાનું ઘર તો બનાવે છે પણ સૌથી વધુ વીક ઘર કરોડિયાનું છે. કારણ કે કાશ કે તેઓ આ બાબતને જાણતા હોત. બધા જાનવરો અને પંખીઓ પોતાના ઘરો બનાવે છે, કોઈનું ઘર કરોડિયાના ઘર જેટલું વીક નથી, નબળું નથી. ખરું જોતાં દરેક ઘરમાં દિવાલો હોય, ઉપર છાપરું હોય અને દાખલ થવાનો દરવાજો હોય, તે ઘરવાળાને આફતથી બચાવે છે અને પોતાના ઘરમાં ખાવાનું અને બીજી જરૂરિયાતો ભરી રાખે છે. ક્યારેક કોઈ ઘરમાં દિવાલો ન હોય તો છાપરું તો હશે જ, પરંતુ કરોડિયાના ઘરમાં ન કોઈ દિવાલ છે કે ન કોઈ છાપરું છે. તેના ઘરનું મટીરિયલ એટલું નબળું છે, એટલું વીક છે, કે વરસાદના 2-3 ટીપાથી આખું સ્પાઈડરનું વેબ છે ને એ તૂટી જાય છે. પવનનો એક ધીમો ઝપાટો આવે તો પણ એ તૂટી જાય છે. જે લોકો અલ્લાહ સિવાય બીજાને તેઓના સપોર્ટ બનાવે છે, તેઓ કોઈ પણ મુશ્કેલીનો સામનો નથી કરી શકતા. કારૂન અને એની દોલત, ફિરઓન એનું લશ્કર, આદ અને સમુદ્રની કોમ, આ બધા કરોડિયાના ઝાડા જેવા હતા. તેઓ નબળા અને અનરિલાયેબલ, ભરોસા વગરના. જ્યારે તોફાન આવ્યું તો તેઓ એનો સામનો ન કરી શક્યા. કરોડિયાનું જે ઝાડું છે એ આપણે આમ બારીકાઈથી જોશું તો એક પાતળી ફ્લુઇડથી બનેલું છે, જે કરોડિયાના પેટની નીચે હોય છે, એક નીડલના પોઈન્ટ જેટલું જ હોય છે. આ લિક્વિડમાં એક સ્પેશિયલ કોમ્બિનેશન હોય છે કે જ્યારે તે ખુલ્લી હવામાં આવે છે તો આ જે સ્પાઈડરના મોઢામાંથી જે આ લાળ નીકળે છે તે કઠણ થઈ જાય છે. આ થોડુંક જે લિક્વિડ હોય છે સ્પાઈડરના પેટ નીચે, તેનાથી લગભગ 500 મીટરનું એ ઝાડું બનાવી શકે છે. જો તેના ઘરને બારીકીથી આપણે જોઈએ ને તો એમાં એક સુંદર ડિઝાઇન હોય છે, જાણે એક સૂરજ અને તેની લાઇટના કિરણો કેવી રીતે હોય. દુનિયામાં સ્પાઈડર્સ લગભગ 30,000 જેટલા જુદી જુદી જાતના હોય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મહાનતાનો આપણે અંદાજો આવે છે. જો કોઈ શખ્સ કોઈ વસ્તુથી બહુ જ એટેચ્ડ હોય, કોઈ જગાથી અથવા કોઈ સિચ્યુએશનમાંથી, અને જો તેને ગુમાવી નાખે તો તેના દિલને ઘણો જ સદમો પહોંચે છે. એને એમ થાય છે કે મારું હાર્ટ હમણાં સ્ટોપ થઈ જશે. આ ફક્ત એક ઇમેજિનેશન છે. જ્યારે જો કરોડિયાનું ઘર તૂટી જાય છે તો તેને મૂકી અને બીજું ઘર બાંધવા માંડી જાય છે. જ્યારે ઇન્સાન બેસીને રોવા માંડે છે, આ રસૂલની હદીસ છે કે જો કોઈ 1 કલાક સુધી તદબ્બુર કરે, એટલે કે રિફ્લેક્શન કરે, ઊંડો વિચાર કરે, તો તે 70 વર્ષોની ઇબાદત કરતાં બહેતર છે. ખાસ કરીને જ્યારે કોઈ ધક્કો પહોંચ્યો હોય ત્યારે જરૂર એના ઉપર ઊંડો વિચાર કરે. કરોડિયાનું ઝાડું એક નાના પવનના ઝપાટાથી ફાટી જાય છે. તે શખ્સ જેના ઉપર આધાર રાખતો હતો તે ગુમ થઈ જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે સપોર્ટની દુઆ કરે. ત્યારે જ્યારે આ આયા નાઝિલ થઈ ત્યારે લોકો મૂર્તિઓની ઇબાદત કરતા હતા, ફરિશ્તાઓને અલ્લાહની દીકરીઓ માનતા હતા, અમુક લોકો સિતારાઓની ઇબાદત કરતા હતા. આ ઝાડું, આ વેબ, આ નેટવર્ક ઇન્સાન દુનિયામાં બનાવે છે અને એની માટે એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. એક હ્યુજ નેટવર્ક ઓફ બિઝનેસ કોન્ટેક્ટ્સ, એનું કુટુંબ, હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ,
ધંધાને વધારવું, ફ્રેન્ડ સર્કલ વગેરે, આ બધા કોન્ટેક્ટ્સને રાખવા માટે ઇન્સાન એટલો દુનિયામાં બિઝી થઈ જાય છે કે તે અલ્લાહની ખુશીને નથી જોતો, સ્વાર્થી બની જાય છે. એને એમ લાગે છે કે આ બધું કરવાથી તેની આજુબાજુ એક કાસલ બનાવશે કે જેની અંદર તે સલામત હશે. પોતાના સ્ટેટસને સાચવવા માટે કેટલા રસમો રિવાજના શિકાર બને છે. આમાંથી એક વસ્તુ ગુમાવે છે તો તે ઇન્સાન ખૂણામાં બેસીને રોય છે કે મારા નસીબ કેટલા ખરાબ છે. અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, મસલુલ લઝીના તખઝુ મિન દુનિલ્લાહી ઔલિયા કમસલિલ અનકબૂત, મારા સિવાય બીજા ઉપર જો તમે નપશો તો તમારું નેટવર્ક કરોણિયાના ઝાડું જેટલું નબળું હશે. આ ફક્ત તમારી ધારણા અને ઇમેજિનેશન છે કે તમને એમ લાગે છે કે આ બધું હંમેશને માટે રહેવાનું છે. ઇન્સાન આ દુનિયામાં સમજે છે કે જે કંઈ એની નજદીક છે, જેનાથી તે એટેચ છે, તે અલ્લાહની અમાનત છે. સૂરતુલ બકરા આયા નંબર 256માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, ફમન યકફુર બિત્વાગૂતી વ યુમિન બિલ્લાહી ફકદ ઇસ્તમસક બિલ ઉરવતિલ વુસ્કા લન ફિસ્વામ લહા, જે શખ્સ જુઠ્ઠા ખુદાઓને નથી માનતો અને અલ્લાહ ઉપર ઈમાન રાખે છે, અલ્લાહ ઉપર ભરોસો કરે છે, તેણે જાણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી છે કે જ્યારે કે જે ક્યારે પણ તૂટશે નહીં. આ દુનિયાની એટેચમેન્ટ્સ ઇન્સાનને આંધળો બનાવી નાખે છે અને સગા ભાઈઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી નાખે છે. ફેમિલીઝમાં ઘણા અનબનાવ બને છે અને બચ્ચાઓ પોતાના મા બાપ સાથેનો રિશ્તો તોડી નાખે છે. આપણે બધા જોઈ રહ્યા છે આપણી આંખોથી કે આ એટેચમેન્ટ થકી કુટુંબમાં કેટલા ઝઘડા થાય છે. કેલિફોર્નિયાના એક નાના ગામમાં એક ફેમિલી રહેતી હોય છે. એક બાપ હોય છે અને તેના બે જવાન દીકરા હોય છે. અમુક સમય પછી બાપ ગુજરી જાય છે અને આ બે દીકરા બાપનો ધંધો ચલાવતા હોય છે. તેઓની એક સ્પેર પાર્ટ્સની દુકાન હોય છે કે જે હાઈવે ઉપર હોય છે અને એ હાઈવે ઉપર બધા ટ્રક્સ અને બસીસ તેઓની જરૂરિયાતો માટે અહીં સ્ટોપ કરતા હોય છે અને આ દુકાનની પછવાડે એક પેટ્રોલ સ્ટેશન હોય છે. ધંધો સારી રીતે ચાલતો હોય છે. બંને ભાઈઓ સંપ અને સલાહથી કામ કરતા હોય છે. એક વખત એક ભાઈ $100 નોટ કાઉન્ટર ઉપર રાખે છે અને ત્યાં તો કોઈ એને પછવાડે પેટ્રોલ સ્ટેશનમાં બોલાવે છે. તો તે ત્યાં પછવાડે જાય છે અને જ્યારે તે પાછો આવે છે તો જોઈ છે કે એણે જે $100 નોટ કાઉન્ટર ઉપર રાખી હતી તે ન હતી. તે જમાનામાં $100 કિંમત બહુ જ હતી. તેના ભાઈને પૂછે છે તો તે કહે છે કે હું તો આ જોયો જ નથી નોટ. હવે પેલા ભાઈને તેના ભાઈ ઉપર શંકા આવે છે કે જરૂર તેને ઉપાડી લીધી હશે. કેટલું સમજાવે છે કે તેણે જોઈ પણ નથી, પણ હવે એક ભાઈનો બીજા ભાઈ ઉપર ભરોસો ચાલ્યો જાય છે. બંને વચ્ચે ઝઘડા ઊભા થાય છે અને છેવટે એ લોકો દુકાનનો બંટવારો કરે છે, બે ભાગ કરે છે. બંને ભાઈઓ બોલવાનું બંધ કરી નાખે છે. આ વાતને લગભગ 10 વર્ષો પસાર થઈ ગયા. એ દુકાનનો અડધો ભાગ એક ભાઈ સાચવતો હોય છે અને બીજો ભાગ બીજો ભાઈ સાચવતો હોય છે. એક વખત એક ટ્રક ડ્રાઈવર આ દુકાનને ગોતો ગોતો આવે છે અને $100 નોટ કાઢે છે અને કહે છે કે એક વખત હું અહીં આવ્યો હતો અને હું ઘણો જ ઉતાવળમાં હતો. મને $100 સખત જરૂર હતી. હું અહીં આવ્યો તો કાઉન્ટર ઉપર એક નોટ પડી હતી. હું લઈને નીકળી ગયો અને વિચાર કર્યો કે પાછું જ્યારે હું વળીશ ને તો આવીને આપી જઈશ, અને હું તે વાતને ભૂલી ગયો. એને આજે 10 વર્ષો પછી મને યાદ આવ્યું. એ ભાઈ કહે છે કે તું આ જ વાત આ બીજી દુકાનમાં પણ કહી આવ. બંને ભાઈઓ જ્યારે આ વાતને સાંભળે છે તો રોઈ પડે છે, અલ્લાહનો શુકર કરે છે, માફી માંગે છે, અને ફરી તેઓ દુકાનને જોઈન્ટ કરી નાખે છે અને એ લોકોના ધંધાને ચાલુ રાખે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપણને અક્કલ આપી છે, કુરાન અને પૈગંબર થ્રુ હિદાયત પણ બક્ષી છે. આપણી પાસે એક ફ્રી વિલ છે. આપણે આ દુનિયામાં આપણા મરજીના માલિક છે. આ જિંદગીમાં ઘણા ચોઈસીસ કરવાના હોય છે, પણ અમુક છે જેના ઉપર આપણે કંટ્રોલ નથી. દાખલા તરીકે આપણું બર્થ છે, આપણું મોત છે, આપણી સ્કિનનો કલર ડાર્ક હોય કે ફેર હોય, આપણું શરીર ટોલ હોય કે ટૂંકું હોય, આ બધું અલ્લાહના હાથમાં છે. જોવા જઈએ તો આ જિંદગીના દરેક મોમેન્ટમાં એક ચોઈસ છે આપણી માટે. અમુક લોંગ ટાઈમ ચોઈસીસ છે, દાખલા તરીકે એ લેવલ કરીને મને શું બનવું છે, ડૉક્ટર બનીશ, નર્સ, ટીચર, ફાર્માસિસ્ટ, એન્જિનિયર એક્સેટ્રા. આપણા હાથમાં આ ચોઈસ છે. સવાલ છે કે આપણે બધા કામ અલ્લાહની ખુશી માટે કરવા છે કે અમુક કામ આપણી પોતાની ખુશી માટે કરવાના છે. આપણે રાઇટ ચોઈસીસ ક્યારે કરી શકશું, જ્યારે આપણે ખબર હોય કે શું ઇમ્પોર્ટન્ટ છે. હું તમને આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણી પાસે થોડોક ટાઈમ છે. પહેલું ચોઈસ છે કે આપણે ટીવી જોઈએ કે પછી ચોપડી વાંચીએ કે જેથી મને અને મારી ફેમિલીને ફાયદો થાય. બીજું ચોઈસ છે કે હું કિચનમાં જઈને થોડીક ડિશિસ વધારે રાંધું, અથવા તો કોમ્પ્યુટર ઉપર બેસું, અથવા તો બહાર ફરવા નીકળી જાઉં, કે પછી બચ્ચાઓ સાથે બેસીને તેઓને થોડુંક ભણાવું અને તેઓને સ્ટોરીઝ કરું. ત્રીજું ચોઈસ મોબાઈલ ઉપર વાતો કરું, SMS મોકલું, બચ્ચાઓ સાથે બેસીને સ્ક્રેબલ રમું જેથી ઘરમાં ફેમિલી એટમોસ્ફિયર આવે. ચોથું ચોઈસ સન્ડેના હું ઘરે બેસું ફેમિલી સાથે કે સેમિનાર એટેન્ડ કરું. આવા ઘણા દાખલાઓ છે અને આવા આપણા ઘણા આમાં ચોઈસીસ છે. સર્વે કરવામાં આવ્યું કે આપણે કેટલો ક્વોલિટી ટાઈમ આપણા બચ્ચાઓને આપીએ છીએ. આજનું બચ્ચું દિવસના 5 થી 7 કલાક કોમ્પ્યુટર કે ટીવી ઉપર બેસે છે, 20 મિનિટ એની મા પાસે બેસે છે અને 5 મિનિટ એના બાપ પાસે બેસે છે. કરેક્ટ ચોઈસીસ કરવાથી આપણે હિસ્ટ્રી તો ચેન્જ નહીં કરી શકીએ, પણ આપણા બચ્ચાઓની અને ફેમિલીઝની જિંદગી જરૂર જિંદગીમાં આપણે જરૂર ચેન્જ લાવી શકશું. Verse 42 અલ્લાહ કહે છે, ઇન્ન અલ્લાહ યઅલમુ મા યદઉન મિન દુનિહિ મિન શય વહુવલ અઝીઝુલ હકીમ. હકીકતમાં તેઓ અલ્લાહના સિવાય જે વસ્તુને પુકારે છે તેને અલ્લાહ સારી પીઠે જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે. આ આયતમાં અલ્લાહ 2 અસ્માઉલ હુસના યુઝ કરે છે. પહેલું છે અલ હકીમ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કંઈ પણ ખલ્ક કરે છે તો ઇટ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ પોસિબલ. કુરાનમાં આ અલ હકીમ 90 થી વધુ વખત શબ્દ વાપરવામાં આવ્યું છે. આયતુ શહાદા સુરતુલ આલે ઇમરાનમાં અલ્લાહ ફરમાવે છે, શહીદ અલ્લાહુ અન્નહુ લા ઇલાહ ઇલ્લા વલ મલાઇકતુ વ ઉલુલ ઇલ્મ કાયમન બિલ કિસ્ત લા ઇલાહ ઇલ્લા હુવલ અઝીઝુલ હકીમ. અહીં અલ્લાહ પોતે શહાદા આપે છે કે એના સિવાય બીજો કોઈ ખુદા નથી, અને પછી એના તેલના મલાઈકા અને જેઓમાં ઇલ્મ છે તે બધા શહાદા આપે છે કે તેની ખિલકતને અલ્લાહ પોતે હિકમાથી મેન્ટેન કરે છે. હવે પછીની આયતો આપણે આવતા ટોકમાં ચાલુ રાખશું, અને હંમેશ મુજબ હું એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક નાનું ગામ હોય છે અને એની બાજુમાં એક જંગલ હોય છે. હવે એ જંગલમાં એક સિંહ રહેતો હોય છે, પણ એ સિંહ એટલો મજાનો હોય છે કે કોઈ દિવસ એ ગામવાળાઓને હેરાન કે કાંઈ તંગ કરતો ન હતો. એક વખત એક માણસ બિચારો ગરીબ હોય છે, એને એની દીકરી જવાન થાય છે. હવે એ લોકોમાં રિવાજ હોય છે દહેજ આપવાનું, અને દહેજમાં ઘણા દાગીના આપવાનું. આ માણસ વિચાર કરે છે કે હું આ દાગીના કેવી રીતે કાઢી શકીશ, મારી તો કોઈ એવી હાલત નથી. તો એને એમ થાય છે કે હું આમાંથી બચવા માટે અને મારી ઇજ્જતને રાખવા માટે હું આપઘાત કરી નાખું. પછી એને એમ થાય છે કે હું જંગલમાં જઈને જ આપઘાત કરી નાખું, કે જેથી લોકો જ્યારે લોકોને ખબર પડે તો એ લોકોને એમ થશે કે મને કોઈ જંગલી જાનવરે મારી નાખ્યો છે. બસ એ વિચાર કરતો કરતો તે જંગલમાં જાય છે. હવે જંગલમાં આ સિંહ ત્યાં એક ઝાડની નીચે બેઠો હોય છે, અને એ ઝાડની ઉપર એક હંસ બેઠો હોય છે, એક સ્વાન. આ માણસ આવતો હોય છે તો આ ઉપર જે સ્વાન હોય છે એ કોને સિંહને કહે છે કે આ સામેથી જે માણસ આવે છે ને એ ઘણો જ ગરીબ છે, એ મરવા આવ્યો છે આ જંગલમાં, પણ તું તો ગામનો, તું તો આ જંગલનો રાજા છો, હંસ કહે છે સિંહને. તું એક વખત એક નગર શેઠના છોકરાને તું એટેક કર્યો હતો, અને એ આટલા બધા દાગીના લઈને જતો હતો, તો એ દાગીના બધા ત્યાં એક ખૂણામાં પડ્યા છે, તો તું શા માટે આ જે માણસ કે જેને એની છોકરીને પરણાવું છે પણ એની પાસે પૈસા કે કાંઈ નથી, તો તે મરવા નીકળ્યો છે, તો તું એને એ દાગીના આપી દે, તું તો આ જંગલનો રાજા છો. સિંહના ગળામાં આ વાત ઉતરે છે, એ ઊભો થાય છે. આ માણસની નજીક આવતો હોય છે તો માણસને કોઈ ડર નથી લાગતો, કારણ કે આમે એ કહે છે કે હું તો મરવા જ નીકળ્યો છું, પણ તોય એને જીવ એટલો વાલો હોય છે કે સિંહ એની નજીક આવે છે તો એના શરીરમાં થોડીક ધ્રુજારી ફરી જાય છે. આ સિંહ આવી અને એના કપડાના છેડાને મોઢામાં નાખે છે અને એને ખેંચતો હોય છે. તો આ માણસને એમ લાગે છે કે જરૂર એ મને કંઈક બતાવવા માગે છે, તો એ એના સિંહની પછવાડે પછવાડે જાય છે, તો જોઈ છે કે એક ખૂણામાં એટલા બધા દાગીના પડ્યા હોય છે. માણસ ખુશ થઈ જાય છે, આટલું બધું એ ધન જોઈ છે, આટલું બધું દાગીનો જોઈ છે, તો એ તો તરત જ બધું લઈ લે છે અને ઓલું આપઘાત કરવાની વાત જ ભૂલી જાય છે. એ ગામમાં જાય છે અને પોતાના દીકરીના ધામધૂમથી વિવાહ કરે છે. આ વાતને થોડાક વર્ષો પસાર થઈ ગયા, હવે એની બીજી દીકરી જવાન થઈ. હવે એ જ પ્રોબ્લેમ પાછું આવીને ઊભું રહી ગયું કે હવે આ છોકરી માટે પણ મને દેજ તૈયાર કરવું ખપશે. પણ માણસના દિલમાં હંમેશા લાલચ હોય છે, એને યાદ આવે છે કે ગયા વખતે મને આટલો બધો દાગીનો મને જંગલમાં મળ્યો હતો અને આ સિંહે મને અપાવ્યો હતો, તો એ જંગલ તરફ જ જાય છે એ આશાએ કે એને આ વખતે પણ થોડાક દાગીના મળશે. સિંહ એને દૂરથી જોતો હોય છે તરત ઓળખી જાય છે કે એ જ ગરીબ માણસ. હવે આ વખતે એ ઝાડ ઉપર હંસ નહોતો બેઠો, શ્વાન, પણ ત્યાં બાજુમાં ખૂણામાં એક ફોક્સ બેઠો હોય છે, શિયાળ. અને આપણે બધાને ખબર છે કે ફોક્સ કેટલા કનિંગ હોય છે. એ જ્યારે આ માણસને આવતા જુએ છે તો આ શિયાળ સિંહને કહે છે કે તું તો ગામનો રાજા છો, આ ગરીબ જે સામે આવે છે એને તું મારી નાખતાને ખબર છે? ઇન્સાનનું જે ખૂન અને એ લોકોનું માંસ હોય છે એ બહુ જ મીઠું હોય છે. તું એને મારીશ અને તું ખાઈશ તો મને ખબર છે કે તું થોડુંક બચાવીશ તો હું પણ એના ઉપર ખાઈ શકીશ. સિંહના ગળામાં આ વાત ઉતરી જાય છે, એની જગ્યાએથી ઊભો થાય છે અને એ માણસ ઉપર એટેક કરે છે, માણસને મારી નાખે છે. અને સિંહ અને શિયાળ એનું માંસ ખાઈને ચાલ્યા જાય છે. આમાંથી એક પોઈન્ટ હું તમને સમજાવવા માગું છું કે જ્યારે હંસ જેવા સલાહકાર આપણી પાસે હોય ને, જ્યારે આપણે કોઈ એડવાઇસ લેવા જઈએ, તો જો હંસ જેવા એડવાઇઝર્સ હોય તો આપણે આપણું કામ બધું સફળ થાય. જ્યારે પણ આપણે સલાહ લઈએ તો એવા સલાહકારો ગોતો, પણ જો આ ફોક્સ આ શિયાળ જેવા જો સલાહકાર હોય તો આપણે તો ઊંધે પાટે જ ચડાવી નાખે. પછી આ જે સ્ટોરી કરે છે એ એક વકીલ હોય છે, તો એ વકીલ કહે છે કે સાચી વાત છે કે આપણે આપણા સલાહ તો સારી લઈએ પણ આપણી આજુબાજુમાં જે રહેતા હોય ને એ લોકોને પણ આપણે બહુ જ સંબંધથી રાખવા જોઈએ, કારણ કે આપણને ખબર નથી કે આપણે ક્યારે કોની ક્યારે જરૂર પડશે. અને પછી એ સ્ટોરી કરે છે કે અમે એક ઘરમાં રહેતા હતા, એક નાનું ઘર હતું, અને ત્યારે કંઈક હુલ્લડ થાય છે, સ્ટ્રાઇક બધા થાય છે અને માણસો બધા દોડે છે ગામમાં અને બધાને હેરાન કરવા માટે. તો કે અમે તો મારા બચ્ચાઓ નાના હતા ને હું મારા ઘરમાં હતો, આ મારી પાડોશીમાં બે ઘર હોય છે એ તરત જ અમને બધાને એના ઘરમાં લઈ લે છે અને સાચવી નાખે છે અને સામેથી એ હુલ્લડ ત્યાંથી પસાર થઈ જાય છે. કહેવાનું મતલબ એ કે આ દુનિયામાં આપણે જેટલું સંબંધ લોકો સાથે રાખશું, સલાહ જ્યારે લેવી હોય, ખાસ કરીને કોમમાં કોઈ એવા કામ હોય, તો હંમેશા એડવાઇઝર્સને સારા ગોતીએ કે જે આપણે સારી સલાહ આપે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. ઘણા લોકો બીમાર છે તેઓને અલ્લાહ શફા આપે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના ખિદમત ગુઝારમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.